એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જેમનું નામ લઈએ ને એટલે મનમાં બે સાવ અલગ જ છબીઓ આવે. એક તો એકદમ ચોકસાઈવાળા ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી, અને બીજી છબી છે જીવનના રહસ્યો અને પેલી ક્ષણિક આનંદની વાતો કરતા કવિની, થોડા શંકાશીલ પણ. આપણે વાત કરી રહ્યા છીએ ઉમર ખૈયામની,
બરાબર?
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ બે, મતલબ આટલા અલગ દેખાતા પાસા એક જ માણસમાં કેવી રીતે હોઈ શકે.
ચોક્કસ. અને આ સમજવા માટે મને લાગે છે કે આપણે એમના સમય અને સ્થળને સમજવું પડશે. ઉમર ખૈયામનો સમય એટલે સમજો ને 11મી અને 12મી સદી, લગભગ 1148 થી 1131 ઈસવીસન. પર્શિયામાં ત્યારે સેલ્જુક સામ્રાજ્ય હતું. હવે યુરોપ માટે કદાચ એ અંધકાર યુગ જેવો સમય હતો, પણ ઇસ્લામિક દુનિયા, ખાસ કરીને પર્શિયા, એ વખતે બૌદ્ધિક રીતે ખૂબ જ જીવંત હતી. એને આપણે ઇસ્લામિક સુવર્ણ યુગ કહીએ છીએ. એનો છેલ્લો પણ મહત્વનો તબક્કો હતો એમ કહી શકાય.
એટલે કે એક એવો માહોલ જ્યાં જ્ઞાન વિજ્ઞાનને પ્રોત્સાહન મળતું હતું, કંઈક નવું વિચારવા માટે જગ્યા હતી.
હા, ચોક્કસ. એમનું જન્મસ્થળ નિશાપુર, ખોરાસાન પ્રાંતમાં, જે અત્યારે ઈરાનમાં છે. નિશાપુર એ સમયે ખાલી મોટું શહેર નહોતું, પણ સંસ્કૃતિ અને ભણતરનું, વિદ્યાનું બહુ મોટું કેન્દ્ર હતું.
ઓહ,
તમે જુઓ, ગ્રીક ફિલોસોફી, ભારતનું ગણિત, ઇસ્લામિક ધર્મશાસ્ત્ર, આ બધું ત્યાં ભેગું થતું હતું. એના પર ચર્ચાઓ થતી, વિકાસ થતો. અને બીજું કે સેલ્જુક શાસકો હતા ને, જેમ કે સુલતાન મલિક શાહ અને એમના વઝીર નિઝામ અલ મુલ્ક, એ લોકો વિદ્વાનોને ખૂબ આશ્રય આપતા.
એ મહત્વનું.
હા, એમણે મદ્રેસાઓ ખોલી, મોટી વેદશાળાઓ સ્થાપી. એટલે ખૈયામ જેવા જે વિચારકો હતા, વૈજ્ઞાનિકો હતા, એમને કામ કરવા માટે બહુ સારું વાતાવરણ મળ્યું.
અને આ જ વાતાવરણમાં ખૈયામ મોટા થયા, ભણ્યા. એમનું આખું નામ પણ કેટલું લાંબુ છે, ગ્યાથ અલ દીન અબુ અલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહિમ અલ ખૈયામી અલ નિશાપુરી. એમાં પેલું અલ ખૈયામી આવે છે, એનું મતલબ શું?
હા, ખૈયામ એટલે તંબુ બનાવનાર. તો કદાચ એમના પૂર્વજો એ વ્યવસાય સાથે જોડાયેલા હશે. એ સમયે એ એક સન્માનિત કારીગરી ગણાતી, એટલે એમ લાગે કે કુટુંબ કદાચ મધ્યમ વર્ગનું હશે, પણ શિક્ષણ તો એમને ખૂબ સારું મળ્યું.
ક્યાં ભણ્યા હતા?
એમને એ સમયના જે શ્રેષ્ઠ ગુરુઓ કહેવાય ને, એમની પાસે ભણવા મળ્યું. કુરાન, કાયદાશાસ્ત્ર તો શીખ્યા જ, પણ સાથે ગણિત, ખગોળશાસ્ત્ર અને ખાસ કરીને ઇબ્ન સીના, જેને પશ્ચિમમાં લોકો એવિસેના તરીકે ઓળખે છે, એમના તત્વજ્ઞાનનો બહુ ઊંડો અભ્યાસ કર્યો.
ઇબ્ન સીના તો મોટા ફિલોસોફર હતા ને?
હા, તર્કવાદી.
બિલકુલ, તર્ક અને બુદ્ધિ પર ખૂબ ભાર મૂકનારા, અને એમની અસર ખૈયામના વિચારો પર સ્પષ્ટ દેખાય છે. એમ પણ કહેવાય છે કે ખૈયામ એમના વિચારોના અનુયાયી હતા,
અને નાનપણથી જ ખૂબ હોશિયાર હતા એમ લાગે છે. એટલે પછી વધુ જ્ઞાન માટે બીજે પણ ગયા હશે. હા, એમની બુદ્ધિ નાની ઉંમરે જ દેખાઈ આવેલી. એટલે એ સમયના જે મોટા વિદ્યા કેન્દ્રો હતા, જેમ કે સમરકંદ અને બુખારા, ત્યાં પણ ગયા. કહેવાય છે કે ગણિત પર એમણે જે શરૂઆતમાં લખ્યું ને, એનાથી જ એમની ઓળખ એક મોટા વિદ્વાન તરીકેની બની ગઈ હતી.
પેલી એક વાત પણ આવે છે ને, નિઝામ અલ મુલ્ક અને હસન એ સબ્બાહ વાળી, કે ત્રણે સાથે ભણતા હતા.
હા, એ વાત જાણીતી છે, પણ સાચું કહું તો મોટાભાગના ઇતિહાસકારો એને દંતકથા જ માને છે. નિઝામ અલ મુલ્ક પછીથી બહુ શક્તિશાળી વઝીર બન્યા, અને હસન એ સબ્બા તો પેલો ખૂંખાર એસેસિન્સ સંપ્રદાયનો સ્થાપક બન્યો. એટલે આ ત્રણેયનું બાળપણમાં સાથે ભણવું થોડું નાટકીય લાગે છે.
હા, એ વાત તો છે,
પણ એ વાત સાચી હોય કે ખોટી, એનાથી એક ખ્યાલ જરૂર આવે છે કે એ સમયના જે બૌદ્ધિક અને રાજકીય વર્તુળો હતા, એ એકબીજા સાથે કેટલા જોડાયેલા હતા.
બરાબર. તો ચાલો હવે એમના નક્કર કામ પર આવીએ. વૈજ્ઞાનિક પ્રધાન, ગણિતમાં એમનું શું મુખ્ય કામ ગણાય?
ગણિતમાં તો એમનું સૌથી મોટું કામ છે બીજગણિતની સમસ્યાઓના નિદર્શન પર ગ્રંથ. આમાં એમણે શું કર્યું કે જે ઘન સમીકરણો હોય ને, ક્યુબિક ઇક્વેશન્સ,
એટલે જેમાં ચલની ત્રણ ઘાત હોય એવા.
હા, બરાબર. એવા સમીકરણો ઉકેલવા માટે એમણે ભૂમિતિનો એટલે કે આકારોનો ઉપયોગ કર્યો. આ બહુ જ મોટી વાત હતી, કારણ કે એણે બીજગણિત અને ભૂમિતિને એવી રીતે ભેગા કર્યા જે ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ પણ નહોતું વિચાર્યું. આને આજે આપણે જે એલ્જેબ્રાઇક જ્યોમેટ્રી કહીએ છીએ ને, એના પારા એમણે નાખ્યા એમ કહી શકાય.
ઓહો, એટલે આકારોની મદદથી અઘરા સમીકરણો ઉકેલ્યા. આ તો ખરેખર રસપ્રદ છે.
છે જ ને. અને એમનું બીજું મહત્વનું કામ છે યુક્લિડ પર. યુક્લિડ તો ગ્રીક ગણિતના પિતામહ. એમણે તત્વો નામનું પુસ્તક લખેલું. એમાં એમની એક બહુ જ પ્રખ્યાત ધારણા હતી પેલી સમાંતર રેખાઓ વિશેની.
પેરેલલ પોસ્ટ્યુલેટ.
હા, સાંભળ્યું છે? ખૈયામે આ ધારણા પર બહુ ગંભીર સવાલો ઊભા કર્યા, એની બરાબર ચકાસણી કરી, અને એમણે જે પ્રશ્નો પૂછ્યા ને એટલા ઊંડા હતા કે એના જવાબો શોધતા શોધતા સદીઓ નીકળી ગઈ, અને છેવટે એમાંથી જ ગણિતની આખી નવી શાખાઓ જન્મી, જેવી કે નોન યુક્લિડિયન જ્યોમેટ્રી.
વાહ, મતલબ એમણે ખાલી સમસ્યાઓ જ ન ઉકેલી પણ ગણિતના જે પાયાના સિદ્ધાંતો હતા એના પર જ સવાલ ઉઠાવ્યા. ખરેખર પ્રભાવશાળી. અને ખગોળશાસ્ત્રમાં પેલું કેલેન્ડર બહુ સચોટ હતું એમ સાંભળ્યું છે.
હા, એ કદાચ એમનું સૌથી વધુ જાણીતું વૈજ્ઞાનિક કામ છે. સુલતાન મલિક શાહે એમને ઇસ્ફાહાનમાં નવી વેધશાળા બની હતી એના મુખ્ય બનાવ્યા હતા. ત્યાં એમણે અને એમના સાથીઓ જે પર્શિયન સૌર કેલેન્ડર હતું એમાં સુધારો કર્યો.
એનું નામ શું હતું?
જલાલી કેલેન્ડર, સુલતાનના નામ પરથી. એમણે સૂર્યવર્ષ કેટલું લાંબુ છે એ ગણ્યું. એમની ગણતરી હતી 365.2422 ડેઝ.
શું વાત કરો છો, 365.2422! આ તો મને લાગે છે આપણે જે ગ્રેગોરિયન કેલેન્ડર વાપરીએ છીએ એના કરતાં પણ વધુ ચોક્કસ થયું ને.
હા, બિલકુલ. ગ્રેગોરિયન કેલેન્ડર તો 500 વર્ષ પછી આવ્યો, અને ખૈયામની ગણતરી એના કરતાં પણ વધુ સચોટ હતી.
કમાલ છે. એ જમાનામાં આટલી ચોકસાઈ કેવી રીતે કર્યું હશે આ?
ખૂબ જ ઝીણવટથી અવલોકનો કર્યા હશે અને ગણતરીઓ. એમણે આ માટે ઝીજ એ મલિક શાહી નામના તારા નક્ષત્રોના કોષ્ટકો પણ તૈયાર કર્યા હતા. એ ખગોળીય ગણતરીઓ માટે જાણે કે ગાઈડબુક જેવા હતા. સાચે જ એ સમય માટે આ અદ્ભુત સિદ્ધિ હતી.
આ બધું સાંભળીને તો એવું જ લાગે કે ખૈયામ એકદમ તર્કબદ્ધ, ચોકસાઈવાળા વૈજ્ઞાનિક માણસ હતા. તો પછી આ કવિતાઓ ક્યાંથી આવી? શરાબ, ગુલાબ, ક્ષણિક આનંદની વાતો, એમની રૂબાઈયાત તો સાવ જુદું જ ચિત્ર આપે છે.
હા, અને આ જ ખૈયામની સૌથી મોટી એમ કહીએ કે કોયડો છે અને આકર્ષણ પણ. પહેલાં તો એ સમજવું પડે કે રૂબાઈયાત એ ખૈયામે પોતે લખીને છપાવેલું કોઈ પુસ્તક નથી.
ઓહ, એમ?
હા, રૂબાઈ એટલે 4 લીટીની કવિતા. ફારસીમાં એનું એક ચોક્કસ બંધારણ હોય, પ્રાસ હોય, સામાન્ય રીતે ABAB. હવે થયું એવું કે સદીઓ વીતી ગઈ એમ સેંકડો હજારો આવી રૂબાઈઓ ખૈયામના નામે ચાલતી થઈ ગઈ.
એટલે બધી એમણે નહોતી લખી?
ના, વિદ્વાનો આજે પણ એના પર ચર્ચા કરે છે કે આમાંથી ખરેખર ઐતિહાસિક ખૈયામે કેટલી લખી હશે. મોટાભાગના એમ માને છે કે અમુક જ હશે જે મૂળ એમની હોય, બાકીની તો પાછળથી લોકોએ એમના નામે ઉમેરી દીધી કારણ કે એ ભાવ એમના જેવો લાગતો હતો.
એટલે આપણે જ્યારે ખૈયામની રૂબાઈયાત કહીએ છીએ ત્યારે એક આખી પરંપરાની વાત કરીએ છીએ, ફક્ત એક વ્યક્તિની નહીં.
બરાબર સમજ્યા. પણ આ રૂબાઈઓ ભરે પછી કોઈએ પણ લખી હોય એ એક ચોક્કસ પ્રકારની ફિલસૂફી રજૂ કરે છે. એમાં શું છે, જીવનની ક્ષણભંગુરતા છે, ભાગ્ય આગળ માણસ લાચાર છે એ વાત છે, ધર્મના નામે જે દંભ ચાલે છે એના પર કટાક્ષ છે, અને સૌથી વધુ વર્તમાન ક્ષણને માણી લેવાનો સંદેશ છે. પેલું કાર્પે ડીએમ જેવું.
હા, શરાબ, ગુલાબ, બાગ, પ્રિયજનનો સાથ, એ બધું વારંવાર આવે છે.
હા, અને એ ખાલી શણગાર નથી, એ પ્રતીકો છે. જીવનના જે ભૌતિક સુખો છે, ઇન્દ્રિયોથી અનુભવાતો જે આનંદ છે, એનું મહત્વ સ્વીકારવાની વાત છે એમાં.
અને સાથે સાથે એક ઊંડો શંકાવાત પણ છે જ ને, ભગવાન વિશે, સ્વર્ગ નર્ક વિશે, ન્યાય વિશે, બધે જ સવાલો દેખાય છે.
ચોક્કસ. આ રૂબાઈઓનો સૂર ઘણીવાર શંકાશીલ છે. એ જાણે એમ કહે છે કે ભાઈ, મેં બહુ કોશિશ કરી, ધર્મગુરુઓ પાસે ગયો, ફિલોસોફરો પાસે ગયો, જવાબો શોધ્યા, પણ કંઈ હાથમાં આવ્યું નહીં. એટલે હવે અંતિમ સત્યની ચિંતા છોડો આ જ જિંદગી મળી છે એને જ બરાબર જીવી લો. આને કદાચ શંકાશીલ ઉત્કૃષ્ટતા કહી શકાય, સ્કેપ્ટિકલ સબ્લાઇમ.
રસપ્રદ શબ્દ છે.
એટલે કે અંતિમ જવાબો વિશે શંકા છે, પણ એનો મતલબ એ નથી કે જીવન ઉદાસીન છે. ના, વર્તમાનમાં જે સૌંદર્ય છે, જે આનંદ છે, એની કદર કરો. જેમ કે એક રૂબાઈમાં ભાવ છે કે સ્વર્ગની વાતો કરે છે લોકો, પણ અહીં હાથમાં શરાબનો પ્યાલો છે, પ્રિયજનનો સાથ છે, આ જ સ્વર્ગ છે અત્યારે.
પણ આવા વિચારો એમના સમયમાં જોખમી નહીં લાગ્યા હોય, કારણ કે એ સમયે ઇસ્લામિક સમાજમાં રૂઢિચુસ્ત વિચારધારા પણ તો હતી જ ને. અલ ગઝાલી જેવા લોકો.
બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. હા, એમના સમયમાં અલ ગઝાલી જેવા ખૂબ જ પ્રભાવશાળી ધર્મશાસ્ત્રીઓ હતા. એમણે તો ઇબ્ન સિના જેવા તર્કવાદી ફિલસૂફોની બહુ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે સાચી શ્રદ્ધા જ મહત્વની છે, તર્ક નહીં.
તો ખૈયામને વાંધો ના આવ્યો?
જો, જ્યાં સુધી એમના આશ્રયદાતાઓ નિઝામ અલ મુલ્ક અને સુલતાન મલિક શાહ જીવતા હતા ત્યાં સુધી કદાચ એમને રક્ષણ મળતું રહ્યું. એ લોકો પોતે વિદ્યાપ્રેમી હતા, પણ 1092માં આ બંનેના મૃત્યુ થયા. પછી રાજકીય અસ્થિરતા વધી અને સાથે સાથે ધાર્મિક કટ્ટરતાનું જોર પણ વધ્યું. એવા માહોલમાં ખયામના જે શંકાસ્પદ વિચારો હતા, ભૌતિક સુખને મહત્વ આપવાની વાત હતી, એ ચોક્કસ જોખમી ગણાયા હશે.
તો શું એમને કોઈ તકલીફ પડી હતી? કઈ સજા થઈ?
એવા સીધા પુરાવા નથી મળતા, પણ સંકેતો છે કે જીવનના પાછલા વર્ષોમાં એમના પર નાસ્તિક હોવાના આરોપો લાગ્યા હતા. એટલે જ કહેવાય છે કે એમણે કદાચ આ શંકાઓ દૂર કરવા અને પોતે મુસલમાન છે એ સાબિત કરવા માટે મક્કાની હજ પણ કરી હતી. પણ મૂળભૂત રીતે એમના વિચારોની જે સ્વતંત્રતા હતી એ એમણે જાળવી રાખી હોય એવું લાગે છે.
ખરેખર અનોખી સફર રહી એમની. તો એમનો વારસો કેવો રહ્યો? એમને લોકોએ કઈ રીતે યાદ કર્યા?
એમનો વારસો છે ને, એ બેવડો છે, ડ્યુઅલ લેગેસી. એમના પોતાના સમયમાં અને પછીની ઘણી સદીઓ સુધી, ખાસ કરીને ઇસ્લામિક જગતમાં, એમની મુખ્ય ઓળખ એક મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકેની જ હતી. લોકો એમના બીજગણિતના કામને, યુક્લિડ પરની એમની ટીકાને અને ખાસ તો જલાલી કેલેન્ડરને યાદ કરતા. એ એમની ખરી સિદ્ધિઓ ગણાતી.
પણ આજે આજે તો મોટાભાગના લોકો એમને કવિ તરીકે જ ઓળખે છે, ખાસ કરીને પશ્ચિમમાં તો એમ જ છે. આ બદલાવ ક્યારે આવ્યો, કેવી રીતે?
આ આખો ખેલ બદલાયો 19મી સદીમાં, અને એનું શ્રેય જાય છે એક અંગ્રેજ કવિને, એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડ.
ઓહ, ફિટ્ઝગેરાલ્ડ. હા, એમનું નામ તો સાંભળ્યું છે, ખયામ સાથે.
બસ, એમણે 1859માં રૂબાઈયાત ઓફ ઓમાર ખયામ નામે અમુક રૂબાઈઓનો અંગ્રેજી અનુવાદ કર્યો, પણ એ ખાલી શાબ્દિક અનુવાદ નહોતો, એ એક રીતે પુનઃસર્જન હતું. એમણે ખયામના ભાવને પકડ્યો અને એને અંગ્રેજીમાં ઉતાર્યો. એને ટ્રાન્સક્રિએશન કહેવું વધુ યોગ્ય રહેશે.
અને પુસ્તક ખૂબ લોકપ્રિય થયું.
લોકપ્રિય? એણે તો પશ્ચિમમાં ધૂમ મચાવી દીધી, સનસનાટી ફેલાવી દીધી.
પણ કેમ? એવું શું હતું એના કે પશ્ચિમના લોકોને આટલું બધું ગમી ગયું?
જુઓ, ફિટ્ઝગેરાલ્ડે જે સમય આ પ્રકાશિત કર્યો એ વિક્ટોરિયન ઇંગ્લેન્ડનો સમય હતો. ત્યારે ઘણા લોકો પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. વિજ્ઞાન આગળ વધી રહ્યું હતું, તર્કનું મહત્વ વધી રહ્યું હતું, એક પ્રકારનું વિશ્વાસ સંકટ હતું. ફિટ્ઝગેરાલ્ડે રજૂ કરેલા ખૈયામ આ સમયના લોકોને બહુ પોતાના લાગ્યા. એમનામાં એમને શંકા દેખાઈ, ભાગ્ય સામેની લાચારી દેખાઈ, અને છતાં વર્તમાનને માણવાની બળવાખોરી જેવી વાત દેખાઈ. એક ભૌતિકવાદી પણ ઊંડા ચિંતક, આ છબી પશ્ચિમના કલાકારો લેખકોને ખૂબ આકર્ષી ગઈ. ઓસ્કર વાઇલ્ડ, ટીએસ એલિયટ, કેટલાય લોકો પર એની અસર પડી.
એટલે એમ કહી શકાય કે જે ખૈયામને આજે દુનિયા ઓળખે છે એ મોટા ભાગે ફિટ્ઝગેરાલ્ડની આંખે જોયેલા ખૈયામ છે. પેલો વૈજ્ઞાનિક ખૈયામ ક્યાંક પાછળ રહી ગયો.
હા, મોટા અંશે એવું જ છે. ઐતિહાસિક ખૈયામ અને ફિટ્ઝગેરાલ્ડે બનાવેલા કવિ ખૈયામ વચ્ચે થોડો ફરક જરૂર છે, પણ એ પણ સાચું છે કે ફિટ્ઝગેરાલ્ડે ખૈયામના વિચારોનું જે મૂળ તત્વ હતું, પેલો શંકાવાદ, ક્ષણભંગુરતાનો અહેસાસ, વર્તમાનનો આનંદ, એને બરાબર પકડ્યો અને આખી દુનિયા સુધી પહોંચાડ્યું. અને એટલે જ આજે પણ ખૈયામ બૌદ્ધિક સ્વતંત્રતાનું, સત્તા પર સવાલ ઉઠાવવાની હિંમતનું અને જીવનની આ અનિશ્ચિતતા વચ્ચે પણ અર્થ અને આનંદ શોધવાના પ્રયાસનું પ્રતીક બની ગયા છે.
અને એમના પ્રશ્નો, જીવનનો અર્થ શું,
મૃત્યુ પછી શું છે, આ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે, આ બધા પ્રશ્નો તો આજે પણ એટલા જ આપણને સતાવે છે નહીં.
ચાલો એમની કેટલીક પ્રખ્યાત પંક્તિઓ જોઈએ જે ફિટ્ઝગેરાલ્ડ દ્વારા વધુ જાણીતી બની, પણ મૂળ ભાવ તો એ જ છે.
હા જરૂર.
પહેલી,
લખતી આંગળી લખી આગળ વધે, તારી બધી ભક્તિ કે બુદ્ધિ તેને પાછી વાળી, અડધી લીટી ભૂંસાવી ન શકે ને તારા આંસુ એક શબ્દ ધોઈ શકે. આમાં પેલી ભાગ્યની અટળતાની વાત છે, જે લખાયું છે એ બદલાવાનું નથી.
એમાં એક પ્રકારનો સ્વીકાર પણ છે અને કદાચ થોડી લાચારી પણ.
બીજી, જે કદાચ સૌથી વધુ લોકોએ સાંભળી હશે, ડાળ નીચે કવિતાનું પુસ્તક, શરાબનો પ્યાલો, રોટલીનો ટુકડો અને તું, મારી પાસે ગાતી નિર્જન વનમાં, અરે નિર્જન વન જ સ્વર્ગ પૂરતું હતું. કેટલી સાદગી છે. વર્તમાનની નાની ક્ષણોમાં પ્રિયજનના સાથમાં જાણે બધું જ સુખ સમાઈ ગયું.
બિલકુલ, ભૌતિક સુખનો ઉત્સવ છે એમાં.
પછી ત્રીજી, હું જ્યારે યુવાન હતો ત્યારે ઉત્સાહથી ડોક્ટર અને સંત પાસે જતો અને ઘણી દલીલો સાંભળતો તેના વિશે અને તેના વિશે, પણ હંમેશા જે દરવાજેથી અંદર ગયો તે જ દરવાજેથી બહાર આવ્યો. આપેલી જ્ઞાનની મર્યાદાની વાત. તર્ક ડોક્ટર અને ધર્મ સંત બંને પાસેથી અંતિમ જવાબ નથી મળતો.
હા, એક પ્રકારની નિરાશાનો સૂર છે એમાં.
અને ચોથી, આ જે હજુ ખર્ચી શકીએ તેનો મહત્તમ ઉપયોગ કરી લઈએ, તે પહેલાં કે આપણે પણ ધૂળમાં ભળી જઈએ, ધૂળમાં ધૂળ અને ધૂળ નીચે સૂઈએ, શરાબ વિના, ગીત વિના, ગાયક વિના અને અંત વિના, મૃત્યુનું સતત સ્મરણ અને એટલે જ જીવનના જે પણ આનંદ છે એને અત્યારે જ માણી લો.
આ બધી પંક્તિઓ ખૈયામની ફિલોસોફીનો સાર બતાવે છે. બીજી પણ કેટલીક રસપ્રદ વાતો છે એમના વિશે.
જેવી કે,
એક તો પેલું એમની અટક ખૈયામ તંબુ બનાવનાર, બીજું ચંદ્ર પર એક ખાડો છે ક્રેટર એનું નામ, અને એક લઘુ ગ્રહનું નામ પણ એમના માનમાં ઉમર ખૈયામ રાખવામાં આવ્યું છે.
અરે વાહ. અને પેલી કબર વિશેની ભવિષ્યવાણીનું શું? એ સાચી વાત છે.
હા, એમના એક વિદ્યાર્થી હતા નિઝામી અરોઝી, એમણે નોંધ્યું છે કે ખયામે એકવાર કહેલું કે મારી કબર એવી જગ્યાએ હશે જ્યાં બગીચાની દિવાલ પાસે ફળના ઝાડની ડાળીઓ ઝૂકતી હશે અને વર્ષમાં બે વાર એના પર ફૂલો વરસાવશે.
અને પછી
વર્ષો પછી જ્યારે અરુઝી નિશાપુર ગયા ત્યારે એમણે ખરેખર ખયામની કબર શોધી કાઢી, અને એ બરાબર એ જ જગ્યાએ હતી જેવી ખયામે ભવિષ્યવાણી કરી હતી. ફૂલો વરસતા હતા એમના મકબરા પર.
આ તો અદ્ભુત વાત કહેવાય, કાવ્યાત્મક ન્યાય જેવું લાગે છે. જાણે એમની કવિતા જેવું જ એમનું મૃત્યુ પછીનું સ્થાન.
હા, કદાચ એમનો પ્રકૃતિ સાથેનો લગાવ પણ બતાવે છે, અને કદાચ પોતાની કાવ્યાત્મક છબી માટેની એમની સભાનતા પણ.
તો આટલી બધી ચર્ચા પછી આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવીએ. એક તરફ આટલો ચોક્કસ, તર્કબદ્ધ વૈજ્ઞાનિક, અને બીજી તરફ અશંકાશીલ, જીવનના રહસ્યો પર, અસ્તિત્વ પર સવાલ કરતો અને ક્ષણિક આનંદને, પ્રેમને, શરાબને ગાતો કવિ, આ બંને એક જ વ્યક્તિમાં કેવી રીતે સાથે રહી શક્યા હશે? શું તર્ક અને શંકા, વિજ્ઞાન અને કવિતા, ચોક્કસાઈ અને રહસ્ય, આ બધું સાથે ચાલી શકે છે?
મને તો લાગે છે કે ખૈયામનું જીવન અને એમનું કામ આપણને એ જ શીખવે છે કે હા, આ બિલકુલ શક્ય છે. કદાચ એવું પણ હોય કે એમની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી, જેણે એમને બ્રહ્માંડની વિશાળતા અને એની સામે માનવ જ્ઞાનની મર્યાદાઓનો ઊંડો અહેસાસ કરાવ્યો હોય.
અશક્ય છે.
અને આ અહેસાસમાંથી જ કદાચ પેલી ક્ષણિકતાને માણવાની ફિલોસોફી જન્મી હોય, સ્થાપિત જવાબો પર સવાલ ઉઠાવવાની હિંમત આવી હોય. એમણે જ્ઞાનની સીમાઓ જોઈ લીધી હતી, એટલે કદાચ જીવનનો જે તાત્કાલિક અનુભવ છે, જે હાથવગો આનંદ છે, એને વધુ મહત્વ આપ્યું હોય.
એટલે એમ કહી શકાય કે એમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એમની કાવ્યાત્મક સંવેદનશીલતા એ એકબીજાના વિરોધી નહોતા, પણ કદાચ એકબીજાનો પૂરક હતા. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ઉમર ખૈયામ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન અને શાણપણના રસ્તા કંઈ સીધા અને સપાટ નથી હોતા, અને ક્યારેક સૌથી ઊંડા સત્યો આવા વિરોધાભાસોમાં છુપાયેલા હોય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.